संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलम् मंगलम् साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलम् भगवान् वीरो मंगलम् गौतम प्रभो मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः महादेव्या कोक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 20 फेब्रुआरी 2011 શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 570 સ્વાધ્યાય આજે આપણે કરીશું. મુંબઈ ફાગણ વદ 5 શનિવાર 1951 સુગ્નભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે શ્રી ડર્બન પત્ર 1 મળ્યું છે. જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિ સુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિ સુખ હાનિ પામે છે. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. જો કંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં, કેમ કે માત્ર અવિચારે કરીને તેમાં મોહ બુદ્ધિ રહે છે. પૂજ્ય મહાત્મા ગાંધીજી સાથે પરમ કૃપાળુ દેવનો સંબંધ. ગાંધીજી વિલાયતથી બેરિસ્ટર થઈને આવ્યા, જે દિવસે મુંબઈમાં ઉતર્યા તે દિવસથી એમનો આ સંબંધ છે. એમની સાથેના પત્ર વ્યવહાર તો ઘણા થયા છે. ગાંધીજીએ પોતાની આત્મકથા સત્યના પ્રયોગોમાં લખ્યું છે કે 200 જેટલા પત્રો એનું પોટલું અને આત્મસિદ્ધિનું ભાષાંતર હું લંડનની એક બસમાં ભૂલી ગયો અને મને એનો ખૂબ જ અફસોસ છે. 200 જેટલા પત્રો ગાંધી ઉપર વિદેશમાં લખાયા, અહીંયા પણ આપણને પ્રભુશ્રી ઉપરના કંઈક 150 જેટલા અને સૌભાગભાઈ ઉપરના 250 જેટલા પત્રો મળે છે. એમાં પણ આપણને અદ્ભુત વિચારણાનું ભાથું મળે છે. તો ગાંધી ઉપર લખાયેલા પત્રોમાં સામાજિક રાજકીય કેટલી બધી સમસ્યાઓ અંગે પરમ કૃપાળુ દેવે વિચાર આપ્યા હશે એ તો આપણે માત્ર અત્યારે આપણી પાસે અફસોસ સિવાય કાંઈ નથી, કેમ કે એ ભૂલી ગયા, ખોવાઈ ગયું, પાર્સલ મળ્યું નહીં. ગાંધીના ઘણા પાર્સલો અત્યારે મળે છે અને જગતમાં હરરાજ્ય થાય છે, એમાં કદાચ કોઈ દિવસ આ પાર્સલ મળી આવે અને ગાંધીનું છે એમ માનીને કોઈ આ રીતે પૈસા મળશે માનીને હરરાજી કરે તો વળી કંઈક આપણને લાભનું કારણ થાય. અત્યારે તો ત્રણ પત્રો આપણી પાસે છે, 530 જેનો આપણે વિચારણા કરી લીધી, જેમાં 27 પ્રશ્નો ગાંધીએ પૂછ્યા છે એના પરમ કૃપાળુ દેવે પ્રત્યુત્તર આપ્યા છે. બીજો આ 570 જે ડર્બન જ્યાં ગાંધી આફ્રિકામાં હતા ત્યાંથી લખાયો છે એના ઉપર છે. અને ત્રીજો પત્ર આવશે પછી 670ની આસપાસ, કે ત્યાં એમને ત્રીજો પત્ર ત્યાંના આચાર વ્યવહારમાં કેવી રીતે રહેવું એનું માર્ગદર્શન કૃપાળુ દેવે અહીંયા બેઠા ત્યાં આપ્યું છે. એટલે કેટલા કેટલા પ્રત્યક્ષ જીવનના વ્યવહારને સંબંધિત પ્રશ્નો અને એના પ્રત્યુત્તરો પરમ કૃપાળુ દેવે લખ્યા છે. પણ આજે તો હવે જે આપણી પાસે છે એની જ વિચારણા કરવાની, અને જે છે એની વિચારણા યથાર્થ રૂપે થાય તો એ પર્યાપ્ત છે. કેમ કે જ્ઞાની પુરુષના વચનનું એક અતિશય એ હોય છે કે પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે તેમ. આખા સમુદ્રનો સ્વાદ કેવો છે એ માટે તેને આખો સમુદ્ર પીવાય નહીં, પરંતુ એક બિંદુ એનું ચાખવામાં આવે તો પણ સમુદ્રનું સ્વરૂપ કેવું છે એ પકડાઈ જાય. રસોઈની વાનગી બરોબર ચડી ગઈ કે નહીં તો બધું તપેલું ભરીને પી ન જવાય, ચાખી લેવાય જરા આંગળીથી કેમ છે, એના ઉપરથી એ વાનગીનો એ પદાર્થના સ્વરૂપનો ખ્યાલ આવી શકે. એમ આ વચનામૃતમાં જે કંઈ આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે જ્ઞાનીની વાણી, એ વાણી ઉપરથી એ મહાપુરુષનું સમગ્ર ચરિત્ર આપણે વાંચી શકીએ. સુગ્ન ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે શ્રી ડર્બન, ગાંધીજી તો એને એના ભાઈબંધ હતા ને મોહનલાલ, પણ સુગ્ન શબ્દ મૂક્યો છે બહુ મહત્વનો છે. આપણે જેની સાથે વાત કરીએ એ વાત સમજે અથવા સમજી શકવાની એનામાં યોગ્યતા અને પાત્રતા હોય અને માનસિકતા હોય. ઘણીવાર પાત્રતા હોય પણ માનસિકતા ન હોય, પૂર્વગ્રહ હોય, એને સાંભળવો જ નથી, એની વાતમાં કંઈ ઠેકાણું જ નથી, તારી માનસિકતા જ નથી એની વાતને સાંભળવાની અને સમજવાની, તો વાત કેવી રીતે પકડાય? જ્યાં સુધી કોઈ પુરુષ પ્રત્યે આદર ભક્તિ વિધાયક પોઝિટિવ દ્રષ્ટિકોણ આપણો ન હોય ત્યાં સુધી એની વાત ગમે તેટલી મૂલ્યવાન હોય આપણે સમજીએ કેવી રીતે? કેમ કે આપણામાં નેગેટિવિટી છે, આપણે આપણા મગજના બહારના બંધ રાખ્યા છે અને પૂર્વગ્રહ છે કે ના ધર્મ તો અહીંયા હોય જ ને અહીંયા જ હોય. ક્યાંય એક એકની અંદર સ્થિર થઈ ગયો અને મન વાળીને બેસી ગયો એને જગતના સત્યો ઉપલબ્ધ થઈ ન શકે. સુગ્ન એને કહેવાય કે જે પ્રત્યેક પડે જેની જ્ઞાન ધારા જાગૃત છે, બંધ નથી, સમજવાની ધારા જાગૃત છે, બંધ નથી. ઇઝ નોટ વિથ અ ક્લોઝ માઇન્ડ, પ્રી કન્સીવડ નોશન, પ્રી થોટ્સ, નો, એવરી ટાઈમ હી ઇઝ ઓપન. આ સુગ્ન છે. જ્ઞ એટલે જાણવું, સુ એટલે સારી રીતે, સુગમતાથી, યથાર્થપણે, સરળતાથી, કોઈ કપટ વિના. જે વાત છે એને પહેલાં મારે જાણવી છે, સાંભળવી છે, સમજવી છે, પછી સ્વીકાર કરવો ન સ્વીકાર કરવો એ ચિંતન ઉપર આધાર છે. મારું ચિંતનના અંતે હું નક્કી કરીશ કે મારે સ્વીકાર્યો કે અસ્વીકાર્યો, પણ સાંભળવામાં, ગ્રહણ કરવામાં, જો ગ્રહણ જ નહીં થાય તો એનો વિચાર કેદી થાય અને તો એનું ચિંતન ક્યારે સંભવે, શક્ય જ નથી. માટે સુગ્ન એને કહેવાય. તો મુમુક્ષુની અંદરનો આ એક ગુણ છે કે મુમુક્ષુ સુગ્ન હોવો જોઈએ. જ્યારે જ્યારે કોઈ જ્ઞાનની વાત હોય ત્યારે એને યથાર્થપણે સાંભળવી જોઈએ. સુગ્ન ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે શ્રી ડર્બન, આ ગાંધીની અંદરનો આ ગુણ છે, એની અંદર આ ગ્રાહકતા છે, સામાના ભાવને સમજવાની, એ શું કહે છે એ જાણવાની, એનામાં એક ગુણ છે મોટો, એટલે જગતના બધા પાસેથી કંઈ ને કંઈ શીખી શક્યા. અને સત્ય જગતમાંથી મળે છે, જગતમાંથી શીખી શકાય છે. ગાંધીએ ઘણી જગ્યાએ લખ્યું છે, ટોલ્સ્ટોયના જીવનમાંથી, રસ્કિનના જીવનમાંથી, એમ રાયચંદભાઈના જીવનમાંથી મને ઘણું ઘણું જાણવા મળ્યું છે. અરે, જે વ્યક્તિ આખા જગત સામે ઓપન છે તો એને દુનિયાભરમાંથી સત્ય મળે છે. અને વિતરાગ દર્શનમાં આ સત્યનો નિયમ જે છે આ છે કે જો સત્યને જાણવું હોય, પરિપૂર્ણ રૂપે પામવું હોય, તો અનેકાંત દ્રષ્ટિ જોઈએ, સ્યાદવાદ જોઈએ. સ્યાદવાદ એ કહે છે કે મારું તે સાચું નહીં, સાચું તે મારું. મારું સત્ય અધૂરું હોઈ શકે છે કારણ કે હું અપૂર્ણ છું, સ્વયં સંબુદ્ધ નથી, કેવડી નથી, સર્વજ્ઞ નથી. શક્યતા છે કે મારા સત્યમાં કોઈ અંશે એ ઊણું હોય, અધૂરું હોય, કાચું હોય, અપૂર્ણ હોય. માટે અન્યનું સત્ય, એની વાતમાં પણ સત્ય છે, એના કથનમાં પણ સત્ય છે, એ સત્યને સમજવા પ્રયત્ન કરવો. અને પછી મારામાં જો ઓછપ હોય, એનાથી પૂર્તિ થતી હોય, તે પૂર્ણ કરવું. અને એ જ રીતે પૂર્ણતા પ્રાપ્ત કરી શકાય છે. જગતમાં આપણે માની બેઠા છીએ એ આપણી અજ્ઞતા છે કે હું જે કહું છું એ સાચું, મારી વાત સાચી. આ અજ્ઞતાની નિશાની છે, સુજ્ઞતાની નિશાની નથી. સંજ્ઞીપણું હોવા છતાં વ્યક્તિની બે અવસ્થા છે, એક અજ્ઞ અને બીજો સુજ્ઞ. અજ્ઞ છે એ પોતે જેટલું જાણે છે એટલું જ પૂરેપૂરું સત્ય છે એવો એને આગ્રહ બંધાઈ જાય છે, એને કૃપાળુ દેવે કહ્યો છે મતાર્થી. અને સુજ્ઞ એ છે કે હું જે કંઈ જાણું છું પણ હજી પૂર્ણ સત્ય મને ઉપલબ્ધ થયું નથી, માટે મારે પૂર્ણ સત્ય મેળવવા માટે હજુ ચારે બાજુ શોધ કરવાની છે, સ્વીકાર કરવાનો છે. આ સુજ્ઞ કહેવાય. આવા સુજ્ઞ મોહનલાલ ગાંધી. એટલે એણે કહ્યું કે મેં ઘણા પાસેથી ઘણું બધું મેળવ્યું છે, મારા જીવનના ઘડતરમાં ઘણા લોકોનો ઘણો ફાળો, પણ સૌથી શ્રેષ્ઠ જો કોઈ મને મળ્યું હોય તો શ્રીમદ રાયચંદભાઈના જીવનમાંથી. અહિંસા અને સત્યનું તો કુંડા ભરી ભરીને પાન મેં રાયચંદભાઈના જીવનમાંથી કર્યું છે. ખૂન કરનાર પ્રત્યે પણ કરુણા રાખવી એ પાઠ તો મને રાયચંદભાઈએ શીખડાવ્યો. દયા ધર્મના સંસ્કાર મને રાયચંદભાઈ આપ્યા. જીવનની અણમોલ વાતો બીજા પાસેથી તો મળે, ક્ષુલ્લક વાતો જાણવાની માહિતી બધી ઘણા પાસેથી ઘણી મળે, પણ જીવનના પરમ સત્યો એ મને રાયચંદભાઈ પાસેથી મળ્યા. ગાંધીની આ કબૂલાત કે મારું જે કંઈ અત્યારે જીવનની અંદર આ સત્ય અને અહિંસાનો મારી શ્રદ્ધા છે, ઇવન સ્વસ્ત્રી પ્રત્યે પણ મારી બ્રહ્મચર્ય ગાંધીએ જ્યારે લીધું ત્યારે એણે લખ્યું છે કે એમાં રાયચંદભાઈના વિચારનો મારા ઉપર ઘણો પ્રભાવ હતો. વિચાર કરો કે આવા મહાવ્રત સુધી જીવનને દોરી જનાર સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ અને અચૌર્ય, આ પાંચેય મહાવ્રત છે. ગાંધીના જીવનની અંદર આ પાંચેય મહાવ્રતોની દ્રઢતા જે આપણને જાહેર જીવનમાં જોવા મળે છે, અહિંસાની, સત્યની, અચૌર્યની, ક્યાંય એક તણખલું પણ ક્યાંય લેવું નહીં એવી પ્રકારની, અને બ્રહ્મચર્યની, સ્વસ્ત્રી પ્રત્યે પણ બ્રહ્મચર્યનો ભાવ, કસ્તુરબાને એને બા કહેવાનું શરૂ કર્યું હતું, અને અપરિગ્રહ, એકમાત્ર લંગોટી ભેર બીજી કોઈ પરિગ્રહ ન રાખ્યો. આ પાંચ મહાવ્રત જૈન સાધુ સર્વવીરતીના પછખાણ લે વિતરાગ સાધુના ત્યારે એના જીવનમાં એ અંગીકાર કરે છે. આવા પાંચ મહાવ્રતનો અંગીકાર એક ગૃહસ્થી તરીકે, અજૈન અને સામાજિક અને રાજકીય કાર્યકર્તા, એના જીવનમાં જીવનભર સુધી રહ્યા, ક્યાંય એનું બાંધછોડ એને સત્તા માટે, રાજકારણ માટે ન કરી. અને આપણે તો સામાન્ય પૈસો કમાવો છો તો બધું બાંધછોડ કરીએ છીએ, અહિંસાની એ બાંધછોડ, સત્યની એ બાંધછોડ, ચોરીની એ બાંધછોડ, પૈસા કમાવો હોય તો બધું કરવું પડે. આને કાંઈ નથી કરવું પડ્યું અને કરવું પડે જ નહીં, એ જ ધર્મ, એ જ સત્યની તાકાત છે કે નહીં તારે કરવું પડે. સત્ય ઉપર તું અડીખમ બનીને ઊભો રહે, તારે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાની જગતમાં જરૂર નથી. પણ આપણી પોતાની અજ્ઞતા છે, હજુ સુજ્ઞપણું નથી. સુશ્રદ્ધાયુક્ત શ્રવણ કે આ પુરુષ જે કંઈ કહે તે ખોટું ન કહે, તે અહિતનું ન કહે, તે અન્યાય ન કહે, એ કોઈ ગેરવ્યાજબી ન કહે. તો મારે જીવનની અંદર જો અનુસરણ કરવું હોય તો આની વાત સાંગોપાંગ મારે સાંભળવી છે. આવી જેની તૈયારી છે એ મુમુક્ષુ છે, એ જિજ્ઞાસુ છે, એ સુજ્ઞ છે. વાત સાંભળવી ન હોય, માનવી ન હોય, આચરવી ન હોય, પહેલેથી બધું નક્કી હોય, પ્રશ્ન પૂછવા જવું, આ કોઈ સુજ્ઞતાની નિશાની નથી, આ જિજ્ઞાસુપણાની નિશાની નથી, આ જિજ્ઞાસુ નથી, આ ડફોડ છે. આ પોતાની બુદ્ધિમત્તાનું પ્રદર્શન કરવા પ્રશ્ન પૂછે છે. એને પ્રશ્ન પૂછવામાં સત્યને જાણવાનો કોઈ ભાવ નથી, સત્યનું શ્રદ્ધાન કરવાનો કોઈ ભાવ નથી, અને શ્રદ્ધાન થાય તો આચરણ કરવા માટે એની કોઈ તૈયારી નથી, એને કંઈ કરવું નથી. એને માત્ર જગતમાં પોતાને ડાયો કેવડાવવો છે કે હું બહુ જ્ઞાની છું, પંડિત છું, એટલે પ્રશ્ન પૂછું. એ પ્રશ્ન આરે એને કાંઈ લેવા દેવાનો હોય, એ અહિંસા ના પૂછે, નીતિ ના પૂછે, ધર્મ ના પૂછે, બધું પૂછે. સાહેબ ઉપાધિ એટલે શું, સાહેબ મોહ એટલે શું, તારે એને કાંઈ લેવા દેવા છે, કંઈ કરવું છે? આ જિજ્ઞાસા છે કે ટેસ્ટિંગ કરવું છે સામાનું? કુતૂહલ વૃત્તિથી જીવાય નહીં, મુમુક્ષુ ન જીવે. એની જિજ્ઞાસા અંતરની હોય, ઇટ કમ્સ ફ્રોમ વિધિન. એક ધધકતું બળતું હૃદય છે, અંતઃકરણમાંથી એ અવાજ ઉઠે છે કે આ સિદ્ધાંતો શું છે, આનું સ્વરૂપ કેવું છે, આ આત્મા છે કે નહીં. ઈ એને જમ્પ નથી જ્યાં સુધી એનું એને સમાધાન ન થાય ત્યાં સુધી. સમાધાન એ એના જીવનનો રાહ છે. અને કુતૂહલવાળાને તો ગમે તેવા પ્રશ્નના જવાબ મળે તો જવાબમાં એનું ચિત્ત ન હોય. જેટલું પ્રશ્ન પૂછવામાં ને આંગળી ઊંચી કરવામાં એ જેટલો ઊંચો નીચો થતો હોય ને, એટલું પછી એનો જવાબ સાંભળવા મળે ને ત્યારે એનું કાંઈ ધ્યાન ન હોય, બે ધ્યાન હોય, કારણ કે એને એમાં રસ્તો છે નહીં. પછી એને એમ થાય કે જલ્દી પૂરું કરે ધારું. કેવી જીવની આપણી પોતાના જાતનું અવલોકન કરવું પડે કે કેટલી કેટલી વાર આ જીવ દંભના આચરણ કરતો હોય, કેટલી કેટલી વાર આપણે આવો મળેલો સુયોગ ગુમાવી દેતા હોય. વાતો સાંભળવી છે, મજા કરવી છે, ટેસડો કરવો છે, આ ટેસડો કરવાનો વાત છે? અહીંયા તો જિજ્ઞાસા હોય તો જ અહીંયા બેસાય. કૃપાળુ દેવના વચનો વાંચવા છે, સાંભળવા છે, સમજવા છે, એ જિજ્ઞાસાના આધાર ઉપર કે કુતૂહલના આધાર ઉપર. કોઈ છાપાનો પત્રકાર છો, તું પ્રેસ રિપોર્ટર છો, કંઈ આવ્યો છું, જો આ શું કહે છે, આ શું કહે છે, આને શું કીધું, આને શું કીધું, પછી એના ઉપર પોતાની કોમેન્ટ લખવા બેઠો છે, અધિકાર શું છે તને? સુજ્ઞ જિજ્ઞાસુપણ મુમુક્ષુની પહેલી ભૂમિકા. જો સત્ય હોય તો મારે જાણવું છે, જો આત્મા હોય તો એની અનુભૂતિ કરવી છે, નહીં હોય તો વાત પૂરી છે, પણ જો હોય તો મારે એને પ્રાપ્ત કરવો છે. આ સુજ્ઞતા, આ જિજ્ઞાસુપણું, એટલે કૃપાળુ દેવે આત્મસિદ્ધિની અંદર એવી કરુણા કરી છે. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતર દયા તે કહીએ જિજ્ઞાસ, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને વર્તે અંતર શોધ. દશા પોતાની છે જિજ્ઞાસુની, અંતરમાં આત્માની કરુણા છે, ભવનો ખેદ છે. એવો જિજ્ઞાસુ જીવ જો સદગુરુનો બોધ પામે તો સંકિત થાય, બોધ પામે એટલે સંકિત ન થાય. સંકિતનું પુસ્તક ઘરમાં રાખ્યું છે એટલે સંકિત ન થાય. જિજ્ઞાસા સાથે એનો સંબંધ છે, દશા સાથે એનો સંબંધ છે, એનું અનુસંધાન તો થતું નથી. તો એ આત્મા સ્પર્શે નહીં, એ સત્યનો સ્પર્શ ના થાય. તે જિજ્ઞાસુ જીવને, તે એટલે આવી દશાવાન છે, તે બીજો નહીં. પ્રશ્ન પૂછવાનો હોશિયાર એ જિજ્ઞાસુ નહીં, તેના જે ગુણ છે, કસાય જેના ઉપશાંત છે, મોક્ષની જેને અભિલાષા છે, ભવનો જેને ખેદ છે, અને અંતરમાં આત્માની જેને દયા છે, એ જિજ્ઞાસુ જીવ, એને જો સદગુરુનો બોધ થાય તો સંકિત પ્રાપ્ત થાય. સંકિત કોને પ્રાપ્ત થાય અને ક્યારે પ્રાપ્ત થાય એ બંનેના જવાબ. કોને થાય? તો કે જિજ્ઞાસુને થાય. કયો? તો આ ગુણ કીધા છે તે. ક્યારે પ્રાપ્ત થાય? તો કે આવી દશા આવે તો પ્રાપ્ત થાય. અને કેવી રીતે? જો સદગુરુનો બોધ મળે તો, નહીં તો ન થાય. આ સંકેતના ત્રણ વાત, દશા, એને પોતાની જિજ્ઞાસા, અને ત્રીજું એને મળતો સદગુરુનો બોધ. ત્યારે વર્તે અંતરશોધ, એ પોતે પોતાના અંતરની અંદર એ વિચારમાં જાય, અંતર્મુખ થાય, એ વિચારણા એને સત્યની ઉપલબ્ધિ કરાવે, એને આત્માની અનુભૂતિ કરાવે, એને આત્માનો સાક્ષાત્કાર કરાવે. જેદી તેદી આત્મા અનુભવમાં આવવાનો છે, તેદી કોઈ બહારની ઇન્દ્રિયોથી અનુભવમાં આવવાનો નથી. આત્મા ક્યારે આંખથી દેખાવાનો નથી, કાનથી સંભળાવાનો નથી, નાકથી સૂંઘ ગંધિત થવાનો નથી, જીભથી ક્યારે એને સ્વાદ ચાખી નહીં શકાય, અને હાથથી ઇન્દ્રિયોથી ક્યારે એને સ્પર્શ નહીં કરી શકાય. જેદી આત્મા અનુભવમાં આવશે, ત્યારે પાંચ ઇન્દ્રિયોથી પર અંતરની અનુભૂતિ, તે જ આત્મ સાક્ષાત્કાર થશે. એ અરૂપી છે, એ અદ્રશ્ય છે, એ અમૂર્ત છે, એ અંતર સંશોધનથી જ થાય. એટલે કૃપાળુદેવે કહ્યું, ધર્મ એ બાહ્ય સંશોધનથી નહીં મળે, અને અંતર સંશોધનથી કોઈ મહાભાગ્ય સદગુરુના અનુગ્રહે પામે છે. એને ત્યારે એવો અનુગ્રહ થાય તો પોતે જ પોતાથી પામે છે, પણ અંતર્મુખ થવાથી, અને અંતર્મુખ કરાવનાર એ સદગુરુ છે. એની દ્રષ્ટિ બહાર તરફથી હટાવી અને અંદર તરફ લઈ જનાર એ સદગુરુ છે. આ સુજ્ઞપણું, આ જિજ્ઞાસુપણું. મોહનલાલ તો ડર્બનમાં જઈને ફસાઈ ગયા છે, અને એટલી બધી વિદેશની અંદર તો ઉપાધિઓ હોય છે, અને એમાં કોઈના નોકર તરીકે જવું તો એ બોસનો ત્રાસ કેટલો હોય છે, એ તો જે ગયા હોય ને ખબર પડે. વિદેશની વાતો ઘણી મીઠી લાગે છે, પણ આફ્રિકામાં કોક મહાજનની દુકાનમાં નોકરી કરો એટલે ખબર પડે, અથવા અમેરિકાની અંદર કોઈ સ્ટોર્સમાં એના સેલ્સમેન થાવ એટલે ખબર પડે. મજૂરીથી પણ બદતર દશા વેઠિયા જેવી હોય, પૈસા મળે પણ જીવન કાંઈ ન હોય. ભાગ્યમાં પૈસો હોય ને ગયો હોય તો વાત જુદી છે, બાકી નોકરી કરવા ગયો હોય એને તો કોઈ વિચારે પણ ન કરવો. એ અહીંયા અબ્દુલા શેઠની નોકરી છે, આ તો બહુ આકરી છે. નોકરી કરાવે ને સાથે રોજ રોજ પ્રેશર કરે કે તમે ઇસ્લામ ધર્મનો સ્વીકાર કરો. આ જગતની બે જાતિઓ એવી છે, એક ઇસ્લામ અને બીજું ક્રિશ્ચિયાનિટી. એના સંઘમાં આવ્યા એટલે બધી વાતમાં પ્રથમ પરિચય થાય, પછી એનું તંત્ર ચાલુ જ થઈ જાય ધર્મ પરિવર્તનનું. ખ્રિસ્તી હોય એ પણ જેના સંપર્કમાં આવ્યો, પાડોશી થયો, ભાઈબંધ થયો, તો એ વાત એ જ કરે કે તું ક્રિશ્ચન થા, બસ ધર્મ પરિવર્તન કર, તું આ કર, તે કર, અમારું આ છે, અમારું તે છે. પૈસા આપે, સગવડતા આપે, સુખ આપે, કંઈક કરી દે, પણ એનું એક જ ઈરાદો અંદર હોય ધર્મ પરિવર્તનનો. એમ ઇસ્લામનો એક, તમને જો ક્યાંય આપ્યું હોય તો ઓલા લોકો તમને લાલચથી અને આ ધાકધમકીથી આ ધોકો મારીને પણ મુસલમાન બનાવે, એટલે એના પાડોશમાં પણ રહેવામાં જોખમ છે. કેમ કે એની ધર્માંધતા એટલી બધી છે કે તમારો ધર્મ સહન કરી શકતા નથી. અન્ય ધર્મ પ્રત્યેનું જે સહનશીલતા જોઈએ, ઉદાત જાય, એ આ ધર્મમાં નથી. એટલે એને મૈત્રીનો એક જ આધાર છે ધર્મ પરિવર્તન. પછી તમારી સેવા કરે, ઓહો બહુ મિશનરી સેવા કરે, એની સેવામાં એક જ તત્વ છે ધર્મ પરિવર્તન. અને આનો ત્રાસ છે આતંક છે. એ આતંકનું એક જ સૂત્ર છે કે જગતના બધાય લોકો ઇસ્લામી બની જવા છે. આ મોહનલાલને આ અનુભવ હતો આફ્રિકામાં. આ ભીસાતા હતા. એ લખે છે કે મારી ધર્મની ભીડ હતી અને એમાં એને એટલી બધી આ બધી ઉપાધિઓ થઈ ગઈ છે. તો કૃપાળુદેવને પ્રશ્ન કર્યો કે મારે સમાધિનું સુખ જોઈએ છે, કેવી રીતે મળે? આ મોહનલાલને જોઈએ છીએ એવું નહીં, આપણને બધાને સમાધિનું સુખ જોઈએ છે. જીવનભર ઉપાધિ કરવી છે તો મરવું છે તો એ તો સમાધિ મરણ જ છે. ન થયું હોય તો લખજો, તમે કરાવજો, નાટક કરજો. શું કઈ તત્વની સમજ વિના શું સમાધિ મરણ? સમાધિ એટલે શું અને સમાધિનું સુખ એટલે શું? ધ્યાન પછીનું સ્ટેજ છે સમાધિ. જો ધ્યાનની અંદર અદ્ભુત સુખની પ્રાપ્તિ થાય તો સમાધિનું સુખ કેવું હશે? કૃપાળુદેવે તો એક જ લીટીમાં બતાવ્યું કે સાદી અનંત અનંત સમાધિ સુખમાં જે સુખનો કદી અંત ન આવે, જે સુખમાં કદી બાધા ન આવે, જે સુખ કદી ખૂટે નહીં અને જે સુખ કદી પરાધીન ન હોય, સ્વાધીન હોય, આવું સુખ જે ચિરંતન છે, શાશ્વત છે, કાયમી છે, જેની પાછળ કદી દુઃખ નથી, પશ્ચાત દુઃખ તે સુખ નહીં, આવું અનંત સમાધિ સુખ. અને આ જીવ તો માની ગયો છે કે બસ હું સમાધિ મરું, સમાધિમાં મરું, સમાધિ આમ થાય ના, સમાધિની કોઈ કલ્પના નથી. એને સમાધિ એટલે બાવા જમીનમાં ડટાઈ જાય અને પછી માથે ઓટો કરે ને, એ સમાધિ એને માટે. અને સમાધિનું સુખ એટલે મારા ઉપર એક ઓટો કરજો, બીજું શું, ચબૂતરો બાંધજો, આ સમાધિનું સુખ નથી પ્રભુ. સમાધિનું સુખ આત્માને છે. આ સમાધિની વાત આવે છે, કૃપાળુદેવ એનો મંત્ર આપે છે ગાંધીને, મોહનલાલને, કે મોહનલાલ તમારે સમાધિ સુખ જોઈએ છે, પણ સાંભળો, તમારો પત્ર મળ્યો છે, સમાધિ સુખની માગણી છે, તમે ડર્બનમાં બેઠા છો અને આપનાર પુરુષ મુંબઈમાં બેઠો છે, આ વ્યવહારમાં છે, ઓલાઈ વ્યવહારમાં છે, અને વાત ચાલે છે પારમાર્થિક સુખની. કોઈ એવું સુખ નથી કે મુંબઈથી એક હલવાનું પેકેટ મોકલજો, અમે અહીંયા ખાઈએ એટલે જરાક મજા આવી જાય, ટેસડો આવી જાય. પૌદ્ગલિક સુખની, પદાર્થના સુખની, વસ્તુના સુખની નથી વાત, ભોગના સુખની વાત નથી, સમાધિના સુખની વાત છે. અને છતાં એ સુખ એ બોધથી આપી શકાય છે, અને જે બોધ પામે છે એને એ સુખ મળી શકે છે. કોઈ પદાર્થની આપલે થતી નથી, તથા છતાં સુખ મળે છે. આપણને કોઈ કાંઈ ન આપે અને પછી કે કેમ મજા આવી ગઈ ને તને, શું ધૂળ મજા આવી, તે કઈ મને આપ્યું તો નહીં. જગતની અંદર સુખનું સ્વરૂપ કંઈ આપવા મૂકવાથી છે, લેવા ગ્રહણ ત્યાગથી છે. અહો જ્ઞાનીઓએ તો કિંચિત માત્ર ગ્રહવું એ જ સુખનો નાશ છે. આ સમાધિ સુખ છે, આ આત્માનું સુખ છે, આ સ્વભાવનું સુખ છે, આ ચૈતન્યનું સુખ છે, આ ચેતનાનું સુખ છે. માગણી કરે છે કેવી રીતે મળે, એના સૂત્રો સમજવા પડે. જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિ સુખ પ્રગટે છે. સૂત્ર આપી દીધું, સમાધિ સુખો, આવું સુખ તો કે મળી શકે. ક્યાંથી મળે? તો કે અમારે કઈ આપવાની જરૂર નથી. એ સુખને બાધાકારક, એ સુખને રોકનાર, એ સુખમાં અવરોધ ઉત્પન્ન કરનાર, અંતરાય કરનાર, તે જે ઉપાધિનું ગ્રહણ કર્યું છે એનો ત્યાગ કર. જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિ સુખ પ્રગટે છે. છે અંદર, દબાયું છે, પ્રગટે છે, આવતું નથી, પ્રગટે છે, અંદર છે જ સમાધિ સુખ. તું જ સમાધિ સુખ સ્વરૂપ છો, તું જ સુખ સાધામ છો, તું જ સુખનો સાગર છો. આત્માનો એક ગુણ છે, અવરાઈ ગયો છે, ટંકાઈ ગયો છે ઉપાધિના કારણે. ઉપાધિના પડળ ઘણા છે, ઉપાધિના અંતરાયો ઘણા છે. તું એ ઉપાધિનો ત્યાગ કર એટલે સમાધિ પ્રાપ્ત થઈ જશે. કેટલી બધી ઉપાધિ છે, જગતના સંબંધ જગતની ઉપાધિ, સંયોગોની ઉપાધિ, સંઘની ઉપાધિ અનંત છે. અને આ જીવ આ જીવનની અંદર ઉપાધિનો ત્યાગ કરવાનો પુરુષાર્થ કરે છે કે ગ્રહણ કરવાનો કરે છે? ગ્રહણ. જેમ જેમ આગળ વધીએ, પ્રગતિ કરીએ, કંઈક આપણે આમ થાય, એ શું કરતો હોય? ઉપાધિનું ગ્રહણ કરે કે ત્યાગ કરે? અને પાછો એમ કે સુખ હજી મળતું નથી, આટલું કરી તો સુખી થઈ જાય, એટલે સુખ ન મળે તને, તારું ગણિત ખોટું છે. ઉપાધિનો ત્યાગ કરવાથી સુખ મળે એમ જ્ઞાનીઓનું ગણિત છે. અને તું એ ફોર્મ્યુલા લઈને બેઠો છો કે જેમ જેમ ઉપાધિનું ગ્રહણ કરીએ એટલે સુખ મળે, જે આટલું નથી મળ્યું, આટલું કરું તો મળી જાય, આટલું નથી મળ્યું અને આટલું કરું તો મળી જાય. ટોલ્સ્ટોયની વાર્તા જેવું છે, આટલું દોડું તો જમીન થોડી વધારે આવી જાય તો હું સુખી થઈ જાઉં. જ્ઞાની સૂત્ર આપે છે કે જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિ સુખ પ્રગટે છે. પણ સાહેબ, અમે તો વિપરીત પ્રયાસ કરીએ છીએ. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિ સુખ હાનિ પામે છે. હવે આપણો પ્રયત્ન કઈ દિશામાં? ઉપાધિનું ગ્રહણ કરવાની દિશામાં. તો જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિ સુખ હાનિ પામે. હવે આપણે તો જે કંઈ આપણું સુખ છે, જે કાંઈ થોડું ઘણું હજુ જાગૃત છે, પુણ્ય હશે પૂર્વના તો જાગૃત છે, એને પણ આપણે હાનિ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપાધિનું ગ્રહણ કરવું એટલે જે સુખ છે સ્વભાવનું, સમતાનું, સ્વરૂપનું, એને આપણે હાનિ પહોંચાડીએ છીએ. તો કૃપાળુદેવ જ્ઞાનીઓ શબ્દ કે પોતે જ પોતાનો વૈરી, પોતે જ પોતાનો વૈરી. આ કેવી અચરજની વાત છે કે હું મારો વેરી કેવી રીતે હોઉં? તો કે તારા સુખને હાનિ પહોંચાડનાર કોઈ બીજો છે, કારણ કે બીજો આપણા વતી ગ્રહણ ન કરી શકે. ઉપાધિ આપણે જ ગ્રહણ કરીએ છીએ. અને કેટલીક વાર તો આશ્ચર્ય તો એ છે કે ઉપાધિ ગ્રહણ કરવી પડે એવી ઉદયગત સ્થિતિ જુદી, અને ઉપાધિ ગ્રહણ કરવાનો હરખ હોય આ જીવને. ઉપાધિ ગ્રહણ કર્યા જ કરે, વણ જોતી વણ માગેલી સામેથી નોતરે, અને કેટલાયને તો ઉપાધિ વગર મજા ન આવે. પછી કઈ કઈ મજા ન, યુ ઓટલે જાય બે ચાર જણા અને વાત બધી ઉપાધિ, અમે તો ચિંતા મારા ઉપર છોડી, હવે હું જોઈ લઈશ એને, એટલે પણ નહીં તારે લેના નહીં દેના. આ શું અબ્દુલ્લા કે સાદી મેં કોણ દીવાના એવું કંઈક છે ભેગાના બધું એવું, તું શું આ માંડો છું? આ અનાવશ્યક વણ જોઈતી વણ નોતરી આવી ઉપાધિ ગ્રહણ કરીને તું તારા સમાધિ સુખને હાનિ આપી રહ્યો છું. અને પછી પાછો સુખની શોધમાં નીકળે કે મારે બે ચાર દિવસ શિબિરમાં જવું છે સુખની શોધ કરવા, એટલે ઉપાધિ ઓછી ગ્રહણ કરી હોય તો અહીંયા જ બેઠા બેઠા સુખ છે. તારું સુખ તારી પાસે છે, કોઈ લઈ નથી ગયું. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિ સુખ હાનિ પામે છે. આમાં કોઈ શક્યતા નથી મૂકી, હાનિ પામે છે. ઇટ્સ અ પોઝિટિવ સ્ટેટમેન્ટ, એસર્ટિવ, આમ છે જ. ઉપાધિનું ગ્રહણ થાય તેમ સમાધિ સુખ હાનિ પામે છે, ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિ સુખ પ્રગટે છે. પ્રગટે છે જ તારામાં, પ્રગટ થતું નથી, ઉપાધિનું આવરણ છે, એનો ત્યાગ થાય તો એ સુખ પ્રગટે, અને ગ્રહણ થાય તો હાનિ પામે. તને દુખી કરનાર તું પોતે જ છો, તારી અશાંતિનું કારણ તું છો, તારા અજંપાનું કારણ તું છો, તારી અસ્વસ્થતાનું કારણ તું છો. ઉપાધિનું ગ્રહણ તું કરે છે. ક્યારેક ઉપાધિ આપણી ઈચ્છા ન હોય છતાં પણ કરવી પડે ત્યાં ઉદયાધીન છે. એને પ્રપંચ કીધો છે, વ્યવહાર પ્રપંચ. અને જ્યાં ઈચ્છાથી ગ્રહણ થતી હોય તો એનો દોષી તું છો. ભૂતકાળમાં ભૂલ થઈ એનું એક પરિણામ છે, અને બીજું વર્તમાનમાં ભૂલ કરી રહ્યો છે એનું પરિણામ છે. ભૂતકાળની ભૂલમાંથી હવે છૂટવાનો કોઈ અવકાશ નથી એમ કર્મ સિદ્ધાંત કહે છે, અને વર્તમાનની ભૂલમાંથી તું નીકળી શકે છે એમ તને આ જ્ઞાન મુક્તિનો સિદ્ધાંત કહે છે કે તારે જો છૂટવું હોય તો તું છૂટી શકે છે. જો તને બોધ ગ્રહણ કર તો વર્તમાનમાં નવો બંધ, નવા અંતરાયો તું પાડી નહીં શકે. તો ઉપાધિનું ગ્રહણ અને ઉપાધિનો ત્યાગ. જેમ જેમ આપણે જોઈએ છીએ નાનું ચાલતું હોય ત્યાં સુધી કેટલા બધા લોકો મજામાં હોય, કેટલું સુખ હોય, કેટલી શાંતિ હોય. ઉપાધિનું ગ્રહણ કરવાથી સમાધિ સુખનું એક સ્વરૂપ કયું તો કે જીવનમાં શાંતિ, ઉત્પાત નહીં, ઉકળાટ નહીં, આકુળતા નહીં, વ્યગ્રતા નહીં, ચિંતા નહીં. બસ કોઈ ચિંતા વિનાનું, ભાર વિનાનું જીવન આ પણ એક સમાધિ સુખનો એક ઝલક છે. હવે આપણે કહીએ કે એ ધંધો વધાર્યો ને બ્રાન્ચ કરીને અહીંયા આ કર્યું ને આને અહીંયા મોકલા, પરિણામ શું આવે છે? આપણી જે કંઈ આ અવસ્થા છે એ અવસ્થામાં શું થાય છે? એ શાંતિ વધે છે, એનો કાળ લંબાય છે કે ઝંઝટ વધે છે, આકુળતા વધે છે? જે આકુળતા નહોતી એ આકુળતા સામેથી આવે. બૈરાવરે તો બહુ પ્રસંગ ખબર છે, હે છોકરાઓ પંગડાવશું ને વવરું ઘરે આવશે ને બસ પછી તો સાસુમાને નિરાત છે, સાસુ જ જાણતી હોય પછી તો કેટલી નિરાત. એટલે પછી કે આ મારે તો ઉપાધિ જ, ઉપાધિ જ વધે. ઉપાધિમાંથી સુખ મળે આ ગણિત ક્યાંથી પકડી આવ્યા તમે? એમ ભાઈઓની અંદર આ બધું ખૂબ કરીએ, ખૂબ વિસ્તાર અને બોલે ગણાય, દોડાય ત્યાં સુધી દોડી લેવું. અત્યારે આપણો લાઈફ છે, આપણો આપણો ટાઈમ છે, દોડ. વેલો થાકે વેલો મરીશ, થાકે અતિ મતિમાન, આ એના જેવું છે. દોડાય ત્યાં સુધી દોડી લેવું, અને એને કારણે તેને બધે ચોખા મૂકી આવે. નાના ધંધામાં જમીનનો ધંધો હોય તો પાંચ્યું મૂકી આવે, શેરનો ધંધો હોય તો હો બે શેર લઈ આવે, અહીંયા હોય તો અહીંયા કર. ચારે બાજુથી એને બસ દોડવું છે, કમાઈ લેવું છે, લૂંટી લેવું છે, આ સંસારમાંથી ખૂબ કરવું છે. આપણે કહીએ કે કેમ ભૂખે મરે તો કે ના ના ઘણું છે ભવિષ્ય માટે. હવે આને કોઈ કોઈ પહોંચે નહીં કાંઈ, છોકરાઓ માટે કેમ, એને એનું ભાગ્ય નથી, એને એનું કોઈ પ્રારબ્ધ નથી, તું જ લઈ આવ્યો છો. અજ્ઞાન ભાઈ, પ્રત્યેક જીવ છે ને એનું અનંત સંસાર છે. આ તારા ઘરે આવ્યો છે એટલો જ સંસાર એનો નથી. આ બ્રહ્મા રહીશમાં કે છોકરો મારા ઘરે આવ્યો છે એટલો જ એનો સંસાર છે. છોકરો અનંત સંસાર, અનંત કાળથી આ સંસારમાં છે, અને એને બધા જ પ્રારબ્ધ, શુભ અશુભ, ઉદય પ્રસંગ, બધા જ સુખ દુઃખના પ્રાપ્ત થાય છે. એ તારે કારણે થાય છે કે એને કારણે થાય છે? અરે તારા જેવો બાપ મેળ્યો નાલાયક કે સલાયક, એ એને એના કર્મને કારણે મેળ્યો કે તારા કારણે મેળ્યો? તું રાજા ભોજ જેવો કદાચ તો એના કર્મથી મેળ્યો છો, એને બીજો ન મેળ્યો ને તારા જેવો સજ્જન મેળ્યો, એનું ભાગ્ય કે તારું ભાગ્ય? તારું ભાગ્ય તો પછી ખબર પડશે, તને રાખશે નહીં કે તમે સજ્જનો તો જાઓ વૃદ્ધાશ્રમમાં આવજો. ખૂબ સમજવા જેવું છે. સંયોગોના આધાર ઉપર આખું જીવન છે. એ સંયોગને કાયમી માની લઈએ, નિત્ય માની લઈએ, અને એના આપણે વિધાતા માની લઈએ આપણી જાતને, અને એના આધાર ઉપર ઉપાધિનું આપણે પ્રપંચ કરીએ કે આટલું કરી લો, આટલું કરી લો, આટલું કરી લો, મારે તો કાંઈ જરૂર નથી હવે મૈરા સુધીની, પણ આના માટેનું, આના માટેનું. આ બધું વધારે પડતું આ ડાપણ, આ જેને કહીને વધુ દોડડાયો હોય ને એ ગાંડો હોય. આ ગાંડપણ ઉપાધિનું ગ્રહણ કરવું એ સંસાર સુખનો, ત્યાં સમાધિ સુખનો નાશ છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિ સુખ હાનિ પામે છે. તું જ તારું તને પ્રારબ્ધે પ્રાપ્ત થયેલું સુખ હાથે કરીને ગુમાવી રહ્યો છો. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવ રૂપ થાય છે. યહી નહીં હૈ કલ્પના, યહી નહીં વિભંગ. આ કોઈ જૂઠાણું છે? આ કોઈ કલ્પના છે? આ કવિની કલ્પના છે કે ઉપાધિનું ગ્રહણ કરો તો સુખ હાનિ પામે અને ઉપાધિનો ત્યાગ કરો તો સુખ વધે? એ શું કઈ રાજકારણનું ભાષણ છે? નહીં. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવ રૂપ થાય છે. આ પ્રત્યક્ષનો અમથો બહુ ડડડ્યો આવેલો છે હમણાં, પણ તું આ પ્રત્યક્ષ અનુભવ કર કે ઉપાધિનો ગ્રહણ કરવાથી સમાધિ સુખને હાનિ થાય છે અને ઉપાધિનો ત્યાગ કરવાથી સમાધિ સુખ પ્રગટે છે. આ વાત પ્રત્યક્ષ કર તારા જાતે અનુભવ ઉપર, પ્રત્યક્ષ અનુભવ ઉપર. આ અનુભવ કોઈનો લઈશ માં. ઉપાધિનું ગ્રહણ કરવાથી ઈ સુખી થયો તો તને સાચો જવાબ મળશે નહીં. પ્રત્યક્ષ અનુભવ તું જ અનુભવ કર અને તારી જાતે કર, પ્રત્યક્ષ કર, પરોક્ષ નહીં. પરોક્ષમાં તો દૂરથી ડુંગર રણિયા મને તને એમ લાગે કે આ હા, આ તો ફલાણા ભાઈને બંગલા મોટર ગાડી કેવા સુખી હશે. કોક બી એની પાસે જા અને જો ખરેખર સાચું બોલે તો તને ખબર પડે. એટલે ઓલા નાટકની અંદર બહુ સરસ મજાનું સંવાદ સાથે પછી એક ઘણીવાર નાટકની અંદર તો બહુ સરસ બોધદાયક કવિતાની કડીઓ આવતી. એમાં એક આવતું હતું, દુખી દિલની દુખી હાલત દુખી જે હોય તે જાણે સુખી ઘરની ઊંડી આફત મુખી જે હોય તે જાણે. એક રસ્તા ઉપરનો ભિખારી દરિદ્રી છે એની હાલત કેટલી દુખી છે એ દરિદ્રી જ જાણે, એ બંગલામાં બેઠો નહીં જાણે. પણ એક સુખી ઘરની ઊંડી હાલત કેટલી દુખી છે એ મુખીને જઈને પૂછ કે તારો આ ભૈરો ભાઈદરો પરિવારમાં સુખ કેટલું છે, એને ખબર પડે. જે અંદર જાણે છે, જેને વેદાય છે, એટલે કહ્યું છે કે જોડો કેટલો ડંખે છે એ મોચીને ખબર પડે, વેચનારને ખબર પડે કે એના ભાઈબંધને ખબર પડે કે પહેરનારને ખબર પડે? પહેરનારને ખબર પડે છે. એમ આ સંસારના સંજોગો અને ઉપાધિનું ગ્રહણ એ કેટલું સુખ આપે છે એ જે ગ્રહણ કર્યું છે એને જઈને પૂછ. અને જો આપી શકતું હોય તો જગતની તમામ ઉપાધિરૂપ સત્તા પરિગ્રહ પદાર્થ પૈસો પદવી પ્રતિષ્ઠા જેને પ્રાપ્ત થઈ છે એવો ચક્રવર્તી આ છોડીને સુખની શોધમાં શા માટે સર્વસંગ પરિત્યાગ કરીને નીકળો? જો આનાથી હોત તો એને તો બધું, આના જેટલું ગ્રહણ તો તું કોઈ કાળે નહીં કરી શક્યો, કેમ એ નીકળી ગયો? એટલે કૃપાળુદેવ કહે છે કે વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવ રૂપ થાય છે. પ્રત્યક્ષનું જો બહુ હોય ને તો આ પ્રત્યક્ષ કર કે ઉપાધિથી સુખ વધે કે ઘટે એ અનુભવ કર. અને એ જો અનુભવ કરીશ તો સત્ય હાથમાં આવ્યા વિના રહેશે નહીં. જો કંઈ પણ હવે જો વિચાર કરીએ તો શું એનું પરિણામ આવે, શું અદ્ભુત વાત મૂકી છે. એક તો સૂત્ર આપ્યું કે ઉપાધિનો ત્યાગ કરવાથી સમાધિ સુખ પ્રગટે. કેટલું પ્રગટે? તો કે જેમ જેમ ત્યાગ કરે એમ જેટલો ગોળ નાખો એટલું ગળું થાય. જેટલો જેટલો ત્યાગ કરીશ તેટલું તેટલું સમાધિ સુખ પ્રગટે. આખો સંસાર ઉપાધિરૂપ છે, સંગ માત્ર ઉપાધિરૂપ છે, સંગ માત્ર ઉપાધિરૂપ છે. એટલે બાવાજીની લંગોટીમાંથી ફરીથી એને ઘર સંસાર માંડવો પડ્યો. સાહેબ આ લંગોટી છે એને ઉંદર કાતરી જાય છે, તો ઉંદરને માટે હટાવવા બિલાડી રાખી, બિલાડી દૂધ પી જાય છે, તો બિલાડીને મારવા કૂતરો રાખ્યો, તો કૂતરો આમ હેલું બધું. આખો સંસાર વચ્ચી ગયો, ઝૂંપડી છોડી દીધી, અને હવે આમાંથી નવરો થતો નથી. હવે બધું આ બૈરી છોકરો, હવે આને બધા નિભાવવાને, હવે બધું નોકરી ધંધો ને, હવે બધા તો આમાંથી પતી ગયું, આખો સંન્યાસ ગયો. એક ઉપાધિમાંથી આખું થાય છે. સંસાર સંગ માત્ર ઉપાધિ છે. કંઈ પણ વસ્તુ લીધી એટલે ખ્યાલ રાખજે કે તારું ચિત્ત ત્યાં રોકાઈ ગયું, એની જાળવણીમાં, એની સુરક્ષામાં, એની આડપંપાડમાં, એની માવજતમાં પતી ગયું, ગયો. આખું હારી જશે જીવન. આનો અનુભવ કરતો સૂત્ર તો આપ્યું કે ઉપાધિનો ત્યાગ કરવાથી સમાધિ સુખ વધે છે અને ઉપાધિનું ગ્રહણ કરવાથી સમાધિ સુખને હાનિ પામે છે. આ કે છે કે વાત સમજવી હોય તો પ્રત્યક્ષ અનુભવ કરતું, કોઈની વાત માનમાં પ્રત્યક્ષ અનુભવ કર જાતે, અને એ અનુભવ કરવા માટે વિચાર કર. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવ રૂપ થાય છે. અને કેનો વિચાર કરવો, વિચારની દિશા શું, કેવી રીતે વિચાર કરવો, અમે તો કંઈ જાણતા નથી. અમારા તો બધા વિચાર શેખ ચલી જેવા હોય છે. અમે વિચાર કરીએ તો ઉપાધિનું સર્જન જ કરીએ, એનો જ વિચાર કરીએ, ક્યારે ઉપાધિના ત્યાગનો વિચાર ન કરીએ. જ્યારે જ્યારે આપણા જીવનમાં વિચાર આવે છે ને પ્રગતિનો, આગળ વધવાનો, ત્યારે ઉપાધિના વિસ્તારનો આવે કે એના સમેટવાનો આવે? વિસ્તારનો જ આવે છે. કારણ કે એમને સાચો ખ્યાલ નથી કે શેની શોધ કરવી છે ને કરવું છે શું. એટલે કે છે, જો કંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે, વિચાર કોનો કરવાનો છે? સંસારના પદાર્થોનો. જો કંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. કેમ કે માત્ર અવિચારે કરીને તેમાં મોહ બુદ્ધિ રહે છે. કેમ કે માત્ર અવિચારે કરીને તેમાં મોહ બુદ્ધિ રહે છે. કેટલું સરસ સૂત્ર. વિચાર કેનો કરવો? આ સંસારના પદાર્થનો. ગ્રહણ શેનું થાય? જેમાં મોહ બુદ્ધિ હોય એ પદાર્થ ગ્રહણ થાય. બીજું કંઈ ગ્રહણ આપણે કરતા નથી. આપણે આપણું ગમતું જ લઈએ છીએ કે અણગમતું પકડતા નથી. તો કહે છે કે જો વિચાર કરતું પદાર્થનો, તો પદાર્થનો વિચાર કરવાથી વૈરાગ્ય આવ્યા વિના રહેશે નહીં. સંસારના પદાર્થનો વિચાર કર, સજીવ કે અજીવ કોઈ પણ. સજીવને જરા બાજુ ઉપર રાખવા. પ્રારંભ ક્યાંથી કરવો? અજીવથી કરો. તો એના ઉપર તને ત્યાગ વૈરાગ્ય જાગ્યા વિના રહેશે. નક્કી કર એ નિત્ય છે, શાશ્વત છે, તારી સાથે રહેવાનું છે, એ સુખદાયી હોય તો કાયમ સુખ આપી શકે એમ છે. એ લીધા પછી એની જાળવણી ને એની ઉપાધિ એ તને સુખમાં વધારો કરશે, ઓછું કરશે, અનેક રીતે કર. જે પદાર્થ લેવો એ લે, હીરા માણેક મોતી સોનું રૂપું ચાંદી ઘર મકાન જમીન ક્ષેત્ર પદ પદવી પ્રતિષ્ઠા સત્તા જે લેવા હોય, રૂપી અરૂપી, આ બધા પદાર્થો સંસારમાં લે તું. પેલા એક પછી એક લેતો જાય, ઉતાવળ કરીશ માં. નહીં તો પછી પ્રશ્ન પૂછે, સાહેબ મારે ધ્યાન શેનું કરું, ધ્યાન આનું કરું? એક એક લેતો જા, જિંદગી ઓછી પડશે. એક હારે સંસાર અનિત્ય છે એ ખોટી વાત છે તારી. તે હજી સંસારના પદાર્થનો વિચાર કર્યો જ નથી. એક એક કર, અને ક્યાંથી કરવા? આ સંસાર તો અનંત છે, તારી સાથે જોડાયેલા છે, એનાથી કર. એટલે ખબર પડશે કે મારું મકાન છે, મારું છે, ઉપાધિનું કારણ છે, સુખનું કારણ છે. એક એકનો વિચાર કરતો જા. નિત્ય છે, શાશ્વત છે, છોડવું પડશે કે નહીં? આના પહેલાં આ જગ્યા ક્યારથી હતી? તારો દસ્તાવેજ તો હમણાં થયો, ત્યાર પહેલાં આ જગ્યા ક્યારથી હતી? તો ક્યારથી હતી? એના પહેલાં, એના પહેલાં. તો વિચાર કર કે ઓહો, કોઈ માણા દેખાતો નથી અને ધરતી તો હતી જ, એટલે અનંત કાળથી આ ધરતી છે એના ઉપર તો કેટલાય મુસાફર આવીને બધા બદલાઈ ગયા છે, અને કોઈનું નામ નિશાન નથી. તો તારી શક્તિ ઈજ થાય ને બીજું શું થાય. ચક્રવર્તી છ ખંડનું રાજ જીત્યા પછી એ છ ખંડની પરિક્રમા કરવા નીકળે છે રથમાં બેસીને, અને પરિક્રમા કરતા કરતા ત્યાં રથ આગળ ચાલે છે તો ચિત્રકૂટ નામનો પહાડ આવે છે. રત્નકૂટ કહે છે એને, રત્નકૂટ પહાડ. સારથીએ કીધું કે પ્રભુ આ રત્નકૂટ પહાડ છે, એટલે પૂછ્યું ચક્રવર્તી કે એનું મહાત્મ્ય શું છે. તો કે પૂર્વે જેટલા જેટલા ચક્રવર્તીઓ થયા છે એનું આ રત્નકૂટ પહાડમાં રત્નો ઉપર એ ટંકોત્કીર્ણ વચનથી એનું નામ લખાઈ જાય છે કે આ ચક્રવર્તી આ સાલમાં આ કાળે થયો. ઊભું રાખો રથ, મોકલો સેવકને, જાઓ આપણે આપણું નામ પણ ત્યાં લગાવી દઉં. જગતને હજી સુધી આપણે ચક્રવર્તી થયા એ ખબર નથી. હવે શિલાલેખ કોતરાવી નાખો કે આ મિસ્ટર સોએન્સો ચક્રવર્તી થયો છે. ઓલો ગયો, શું પાછો આવ્યો કે સાહેબ એક જણ હજી ત્યાં લખે છે પોતાનું નામ. ઓ બીજો છે, રથમાંથી ઉતરીને જાય છે. એટલે કોણ છું? તો કે હું ચક્રવર્તી છું. શું કરસ? તો કે મારું નામ લખું છું. પણ તો આ લખવાને બદલે આ શું કરસ? તો કે ભૂસું છું. કાં તો કે જગ્યા નથી, બીજાનું નામ ભૂસું નહીં ત્યાં સુધી મારું નામ લખાય એમ નથી. તો હું એનું નામ પેલા ભૂસી નાખું છું, પછી પાલિશ કરીશ ને પછી મારું નામ કંડારી દઈશ. બરોબર એટલો ભાગ છે જે પથ્થરનો એટલો કાઢી નાખવો પડે. કોઈનું નામ લખાઈ ગયું હોય અને આપણું લખવું હોય તો એટલો પથ્થર આરસનો તોડી નાખવો પડે. પેલા એને સપાટ કરી નાખો, એટલે પેલા ડ્રિલિંગ મશીન આવે છે ને બધા, એ નામ સહિત સપાટ કરીને અડધો તસુ જેમ પથ્થર કપાઈ જાય પછી ફ્લેટ થઈ જાય, અને પછી કે હવે તમે કયો એ નામ લખી દઈએ. આ ચક્રવર્તી વિચાર કરે છે કે જો આણે ઓલાનું કોકનું ભૂસી નાખ્યું તો ભવિષ્યમાં કોક આમ વિચાર કરો. મારા ઘરના ઘરનો, આપણા ઘરના ઘરનો વિચાર આમ કરવો. વૈરાગ્ય આવ્યા વિના, પણ સુગ્ન હોય તો મૂઢ હોય તો ન થાય. મૂઢને કઈ ન થાય, એનું આખું ચોરાય લૂંટાઈ જાય ને તોય મારું ગયું, પણ તારું નથી, એનો લઈ ગયો. હવે એ જ વાપરવાનો છે. અને પોલીસ ખાતામાં ફરિયાદ કરવાથી કોઈ દી ગયેલો માલ પાછો આવવાનો નથી. તો એ ક્યાંક મારું આટલું હતું, આ મૂઢ તારું ક્યાં હતું? અને જ્ઞાનીનો હિસાબ તો ચોખ્ખો છે કે તારું હોય જાય નહીં અને જાય હોય તારું નહીં. સુગ્ન હોય તો, પણ મૂઢ હોય તો આર્ત ધ્યાનમાં જાય, કલ્પાંત કરે અને અશાંતિનું ગ્રહણ કરે. જ્ઞાની કહે છે વૈરાગ્ય આવ્યા વિના રહી નહીં. આ અજીવ પદાર્થ બધા લેતો જા અને પછી સજીવ લેતો જા. લે શરૂ કર બધાનું, કોઈ તારા છે? પણ આને તો ભક્તિનું ભજન ગમે છે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું ના, મારા બાપ છે ના મારી, ગાવામાં એકદમ છૂરો પૂરો. પણ જરાય મમતામાં માયામાં જરાય ઓછો થાય નહીં, મોથી પૂરેપૂરો. તો જ્ઞાની કહે છે કે આ સ્થિતિ છે સંસારની. અને એક કૃપાળુ દેવે એક જ ગાથામાં મંત્ર સમજાવી દીધો, વિચાર કર તો તને વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં, કેમ કે કોઈ તારું નથી. સર્વ અનિત્ય છે, અશરણ છે અને અસાર છે. ના મારા તને રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, ના મારા ભૃત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાત ના, ના મારા ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના, रे रे जीव विचार एम जसदा अन्यत्वदा भावना। विचार कर हे जीव, एम विचार, आ विचार कर, वैराग्य विना रहेशे नहीं, ए मोह अज्ञात्वना એટલે કે છે માત્ર વિચારે કરીને તેમાં મોહ બુદ્ધિ રહે છે। આ બધા જ રૂપી અરૂપી સજીવ જળ પદાર્થો પ્રત્યે મોહ બુદ્ધિ છે, મમત્વ છે, એ માત્ર અજ્ઞાન છે, એ માત્ર અજ્ઞાન છે। વૈરાગ્ય આવે તો એનું ગ્રહણ ઓછું થશે, ગ્રહણ થયું હશે તો એમાં રાગ મંદ થશે, મોહ બુદ્ધિ વિષય કષાયો પાતળા પડશે, અલ્પ થશે, ક્ષીણ થશે, ક્ષય થશે। જેમ જેમ તું આત્મવિકાસમાં આગળ વધીશ તેમ તેમ આ મોહ પાતળો પડશે, પણ વિચાર કરીશ તો, વૈરાગ્ય આવે તો। વૈરાગ્ય આવ્યા વિના જ્ઞાનીએ શબ્દ મૂક્યો છે કે રહે નહીં। જો તું વિચાર કરતો વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં તો વિચારનું પરિણામ વૈરાગ્ય, અને જો વૈરાગ્ય ન આવ્યો તો વિચાર અધૂરો થયો, અપૂર્ણ થયો, અયથાર્થ થયો, ક્યાંક આપણો વિચાર દૂષિત થયો, કારણ કે વૈરાગ્યની નિષ્પત્તિ થઈ નહીં। કૃપાળુદેવે અને જિનેશ્વર ભગવંતોએ તીર્થંકરે કહ્યું છે કે જ્ઞાનનું ફળ વિરતિ છે, વૈરાગ્યને અહીંયા તો છૂટી ગયું, જો જ્ઞાન થયું વિચાર આગળ વધ્યો તો પેલો વૈરાગ્ય વિરતિમાં આવી ગયો, છૂટી ગયો, ચક્રવર્તીનું ચક્રવર્તી પદ છૂટી ગયું। જ્ઞાનનું ફળ વિરતિ છે, વિચારનું ફળ વૈરાગ્ય છે। આપણે આપણા વિચારશીલતાનું જ્યારે જ્યારે કંઈક માપ લેવું હોય ત્યારે વિચારને કારણે વૈરાગ્ય આવ્યો કે નહીં, કારણ કે જ્ઞાની પુરુષ કહે છે કે સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં। આ વાક્ય જ્ઞાની પુરુષનો છે, સત્પુરુષનો છે। વિચાર વૈરાગ્ય આવ્યા વિના તો એ જ વિચાર યથાર્થ વિચાર છે કે જે વિચારનું પરિણામ વૈરાગ્ય છે। કેમ કે શું કામ આવ્યા વિના રહે જ નહીં, તમે કેમ સાના ઉપરથી કહો છો? તો કે છે માત્ર અવિચારે કરીને જ તેમાં મોહ બુદ્ધિ રહે છે, એમાં વૈરાગ્ય નથી પણ મોહ બુદ્ધિ છે, એના પ્રત્યે વૈરાગ્ય નથી, મોહ બુદ્ધિ છે, એનું કારણ અવિચાર છે। માત્ર અવિચારે કરીને, શબ્દ પ્રયોગ જુઓ, ક્યાંય આની જોડ નહીં મળે તમને। અવિચારે કરીને, અવિચાર કરવાના હોય તો કે અવિચારે કરીને, એનો વિચાર જ નથી કર્યો કોઈ દિવસ એટલે મોહ છે। જેના જેના પ્રત્યે મને મોહ છે એના પ્રત્યે મેં કોઈ દિવસ વિચાર કર્યો નથી। તો વિચાર શૂન્ય અવસ્થામાં જીવ જોજનના જોજર આ સંસાર પરિભ્રમણમાં ચાલ્યો જાય છે, અનંત કાળથી ચાલ્યો જાય છે। એટલે આ પુરુષે જબરજસ્ત યોગ આપ્યો શ્રીમદ રાજચંદ્રજીનો, અનંત ઉપકાર છે આ જગતના જીવો ઉપર। એ કહે છે કર વિચાર તો પામ, તો વિચાર કરીશ તો આ સંસાર પ્રત્યે તેને વૈરાગ્ય આવ્યા વિના રહેશે નહીં, કારણ કે અવિચાર કરીને તેમાં તારી મોહ બુદ્ધિ છે, અવિચારથી મોહ બુદ્ધિ છે, અવિચારે કરવાની ચીજ નથી, એ તારી નિષ્ક્રિયતા છે। હવે વિચાર કરવાની જવાબદારી કોની? જેનામાં વિચાર કરવાની શક્તિ છે તેની। હવે આપણે કે કઈ ભેંસ છે ને કઈ વિચાર નથી કરતી, અને ઓલા બ્રાહ્મણે શિંગડામાં માથું નાખ્યું, હવે વિચાર કરવાની બુદ્ધિ ભેંસની હતી કે બ્રાહ્મણે કરવો જોઈએ? જવાબદારી કોની? તો આખી જીવ રાશિની અંદર એક જ મનુષ્ય રાશિ એવી છે, એક પર્યાય એવી છે કે જેમાં વાચા સહિત વિચાર શક્તિ જેને વિશે વર્તે છે એવો મનુષ્ય પ્રાણી કલ્યાણ કરવાને માટે સર્વોત્કૃષ્ટ અધિકારી છે। આ જવાબદારી માણસની છે, મનુષ્યની છે। સંઘની તું થયો છો ને માટે જન્મજાત ગાંડો હોત તો જવાબદારી નથી, પણ હું ગાંડો નથી, હું ડાયો છું, તો તું ડાયો છું, તારી જવાબદારી છે વિચાર કરવાની। શેનો વિચાર કર? સંસારના પદાર્થનો વિચાર કર, અને વિચાર કરતો શું પરિણામ આવે? વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં। અને અત્યારે વિચાર નહીં કરતો, અવિચાર કરીશ તો અવિચારે એમાં મોહ બુદ્ધિ થયા વિના રહે નહીં. અને મોહ બુદ્ધિ એ શાંતિનું, સુખનું, સમાધિનું કારણ ન હોઈ શકે વિશેષ અવસરે.